श्वानुभूत्याचकासते चित्स्वभावाय भावाय कर्मभावान्तरेच्छिदे मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। दस लक्षण पर्वाधिराज परिषण पद्वना महामांगलिक दिवसों में उत्तम आर्जव धर्मनो दिवस है। जीवना घना पुण्य होय त्यारे आवा प्रकारना अवसरनो योग पण बनतो होय से। आ कोई साधारण पुण्य नथी। जेम जीवना असाधारण भाव कह्या ने एम आवा हल्का काळमां આવી ઊંચી વાત સાંભળવાનો યોગ બનવું એ પણ અસાધારણ પુણ્ય છે। તમને કદાચ ખ્યાલ નહીં હોય કરણાન યોગમાં વિધાન છે મનુષ્યોની સંખ્યા સૌથી ઓછી છે ચારે ગતિમાં। પર્યાપ્ત મનુષ્યોની સંખ્યા 29 અંક પ્રમાણ કહી છે। નારકીઓની સંખ્યા ઘણી છે। જેટલા મનુષ્ય છે એના કરતાં અસંખ્યાત ઘણા અનંત નારકી છે। એના કરતાં દેવોની સંખ્યા વધારે છે। એક એક વિમાનમાં અસંખ્ય દેવ કહ્યા છે અને એના કરતાં વધારે સંખ્યા ત્રિયંચોની છે। નિગોદ વગેરેના જીવા કીડા મકોડા વગેરે બધા ત્રિયંચની સંખ્યા અનંત છે। એક વિમાનમાં અસંખ્ય દેવ સૌધર્મ ઇન્દ્ર 32 લાખ વિમાનના સ્વામી છે। કેટલા વિમાન? 32 લાખ। તમારા નાઇરોબીમાં કેટલા વિમાન આવે છે ને જાય છે દિવસના? હે હા 32 લાખ। 1 લાખમાં કેટલા મીંડા આવે હે શશિકાંતભાઈ? એવા 32 લાખ વિમાનના સ્વામી ને એક એક વિમાનમાં કેટલા દેવ? અસંખ્ય દેવ। સમજો મારે શું કહેવું છે। ખાલી આ તો પહેલું જે સ્વર્ગ સૌધર્મ ઇન્દ્ર એના 32 લાખ વિમાનને એક વિમાનમાં અસંખ્ય દેવ, તો ચારે ગતિના જે દેવોની એ ચારે પ્રકારના દેવ ભવનવાસી વ્યંતર જ્યોતિષી વૈમાનિક દેવોની સંખ્યા ઘણી છે। એની સામે મારે બતાવવું છે કે મનુષ્યોની સંખ્યા 29 અંક પ્રમાણ માને અસંખ્યાત પણ નહીં। એકમ દશક 100,000 10,000 લાખ એમ મૂકીએ ને હા, તો એમ કરતાં કરતાં 1 2 3 29 આંક થાય તો એટલી પર્યાપ્ત મનુષ્યોની સંખ્યા 29 અંક પ્રમાણ છે। અને એ 29 અંક પ્રમાણમાં જૈન કેટલા? વધારે આપણે લંબાવું નથી, જૈન કેટલા? જૈનના ઘરે જન્મ થાય પણ એવું પણ બને કે માતાના પેટમાં હોય ને દેહ છૂટી જાય, આવે તો ખરો જૈનના ઘરમાં દેહ છૂટી જાય, અને કદાચ મોટો થાય પણ આની રુચિ ના થાય, ખોટે માર્ગે ચડી જાય, એવું પણ બને ને? કદાચ એવી કોઈ પ્રતિકૂળતા હોય કે જેને જીનવાણી સાંભળવાનો યોગ પણ ના બની શકે, કોઈને પરિવારની પ્રતિકૂળતા હોય, તો એ બધાની સરખામણીમાં તમે જોઈએ તો આપણે બધા પ્રકારનું પુણ્ય તપેસ હૈ એ હિસાબે વિચાર કરવામાં આવે તો બારે ભાવનામાં આવે છે એક પંક્તિ બહુ સુંદર છે તો એક એક ભાવનામાં એક એક બે બે વ્યાખ્યાન થાય એવા છે. બુધિ દુર્લભ ભાવના પ્રભુલભાઈ, બુધિ દુર્લભ, બુધિ માને રત્નત્રયની પ્રાપ્તિ દુર્લભ છે. પહેલા મનુષ્ય ભવ મળવો દુર્લભ એમ લખે છે આગળ. નરદેહ ઉત્તમ દેશ પૂરણ આયુ શુભ આજીવિકા, દુર્વાસના કી મંદતા પરિવાર કી અનુકૂળતા, સત્સજ્જનો કી સંગતિ સદ્ધર્મ કી આરાધના, હે ઉત્તરોત્તર મહાદુર્લભ આત્મા કી સાધના. મહેન્દ્રભાઈ શું કહે છે? પેલું ક્યાંથી ઉઠાવ્યું દીપકભાઈ? નરદેહ ઉત્તમ દેશ, નરદેહને એમાં દેશ કેવો? ઉત્તમ દેશ. બાકી આ અમુક દેશ એવા છે ને કે જ્યાં શું કહેતા પણ આપણને એમ થાય કે સ્નેક છે, દેડકા છે, અળસિયા છે ને, એને જોઈને આપણને આમ થાય એ વસ્તુઓને એ દેશોની અંદર શું છે? ખોરાક જોવામાં આવે છે. અમદાવાદમાં છે આપણા એક મુમુક્ષુ છે, એમનો બિઝનેસ ચાઇનામાં છે. તો જવાનું ઘણી વખત થાય તો એ કહે કે જેમ આપણા ત્યાં જ્યુસના સેન્ટર હોય ને, તો કહે છે એ રોડ ઉપર અલગ અલગ પ્રકારના જે હોય ને તમારા શું કહેવાય આગળ પાણીના બધા ભરેલા એ હોય, એમાં અલગ અલગ પ્રકારના સ્નેક હોય અને પછી એના એ પ્રકારે બનાવતા હોય. તો કે અમારે બીજો એક રસ્તો હોય થોડો લાંબો પડે, પણ અમે એ રસ્તો સિલેક્ટ કરીએ, રસ્તા પરથી જવાનું પણ પસંદ નથી કરતા. પાણી જે ચોખ્ખું, જે પીવાનું પાણી પણ મુશ્કેલીથી મળે એવા દેશ છે ઘણા. બોલો હવે, માને ઉત્તમ દેશ મળવો એ પણ મનુષ્ય તો થયો, પણ એવી જગ્યાએ કે જ્યાં ખાન પાનમાં જ અભક્ષનું જ આ કંદમૂળ વગેરેના અભક્ષની વાત તો એ તો બાજુમાં રહી, આ માંસાહાર વગેરેના. બોલો હવે, તે કહે છે નરદેહ ઉત્તમ દેશ પૂરણ આયુ, આયુ પણ કેવું પૂરું આયુ મળે. નહીં તો કહીને માતાના પેટમાં હોય ને દેહ છૂટી જાય, નાની ઉંમર બે ચાર વર્ષમાં દેહ છૂટી જાય, પણ આપણને આયુ પણ પૂર્ણ, પૂર્ણ આયુ. શુભ આજીવિકા, પુણ્યના ઉદયથી આજીવિકા પણ નહીં તો એવો પાપનો ઉદય હોય કે બિચારાને ખાવા માટે પેટ ભરવા માટે પણ એટલી દોડધામ કરવી પડતી હોય કે આત્માની આરાધના નહીં કરી શકે, એવું પણ બની શકે. એ પણ સોલ્વ થઈ ગયો છે પ્રોબ્લેમ. પછી કહે છે દુર્વાસના કી મંદતા, કષાયોની શું છે? મંદતા જોવામાં આવે. એવા તીવ્ર કષાયના આકરા પરિણામ જે કહેવાય ને, મારા મારીને ઝઘડા ઝઘડીને એવા પરિણામ પણ જોવામાં આવતા કષાયની મંદતા છે. અને પરિવાર કી અનુકૂળતા, પરિવારની પણ શું છે? અનુકૂળતા. ઘરેથી એમ કહે કે ભાઈ મારે શિબિરમાં ચાર દિવસ જવું છે, તો મા બાપ નહીં ના નહીં પાડે કે જા બેટા તું ચાર દિવસ, હું પાંચ દિવસ જજે. ખ્યાલ આવે છે કે નહીં? પિતાજીને જવું હોય તો છોકરાઓ કે બાપુજી તમે જાઓ, ચિંતા નહીં કરતા અમે, તમે અમારી ચિંતા કરતા નહીં. નહીં તો એ ક્યાંક, મેં તો બધા અમારે તો જોવા કે એમ પૂછીએ ને કે એવા બનાવ બનેલા હશે કે કહ્યું હોય કે અમે તારંગા જાત્રાએ જઈએ છીએ આવું હોય તો કે હું મારા બાપુજીને પૂછી જોઉં, તો એવા પણ બનાવ બને. તો એના પિતાશ્રી એમ કહે કે અમે નથી જતા ને તારે વળી અત્યારથી શિબિરમાં જવાનું ક્યાંથી આવ્યું? સમજાય છે? એ પ્રફુલભાઈ પરિવારની શું નથી? અનુકૂળતા નથી. સન્નિધિ શિખરની યાત્રામાં મારે બે ત્રણ વખત જવાનો પ્રસંગ બન્યો, તો એક ભાઈને આવવાની ઈચ્છા હતી પણ એમના ધર્મપત્નીને આ વાત ઓછી ગમે, તો કે જવું હતું પછી આપણે જઈશું. બોલો, તો એ પરિવારની શું નથી અનુકૂળતા ને. જ્યારે હવે એવો યોગ છે કે ઘરમાં બધાને આ વાતનું શું છે, અંદરમાં રસ છે ને, એ દુકાન ધંધા વ્યાપારને તાળું મારીને 15 દિવસ મહિનો માટે આત્માની આરાધના કરવા માટે ચાલ્યા જાય છે ને, તો એ પરિવારની શું છે અનુકૂળતા છે. અરે ક્યાં એક એક વાત કહેવા બેસે કે તમારે શિબિરમાં જવું હોય તો જાઓ, છૂટ આપું છું, પણ આવીને શાસ્ત્રને નહીં અડવાનું તમારે. જાઓ 4 દિવસ જવું હોય તો 5 દિવસ, ખ્યાલ આવે છે કે નહીં? હા, તો એ કહે છે પરિવારની અનુકૂળતા હોવી એ પણ બહુ મોટી વાત છે. અને ત્યાર પછી કહે છે સત્સજ્જનો કી સંગતિ. હા, બાકી કુસંગમાં તો જીવ રાચ્યો પચ્યો રહે છે, પણ સત્સજ્જનોની સંગતિ કે જ્યાં સત્સંગ થાય એવા વાતાવરણ મળવા પણ શું છે દુર્લભ. સત્સજ્જનો કી સંગતિ, સદધર્મ કી આરાધના, હે ઉત્તરોત્તર મહા દુર્લભ આત્મા કી સાધના. એમ છે ભાઈયા. તો સમજો કે હું તો વધારે છું કે આપણે બિલકુલ કિનારે આવેલી નાવ છે બટુક ભાઈ આપણી. કેવી છે નાવ? હા, તમારે અહીંયા દરિયો છે ને ક્યાંક નજીક, મુંબાસા દરિયો છે ને, તો ક્યાંકથી આપણે વહાણમાં છે એ ભરીને પરદેશથી રત્નો કમાઈને ખૂબ ધન કમાઈને આપણે આવી રહ્યા છીએ, અને બિલકુલ કિનારે આપણું જહાજ આવી રહ્યું છે રત્નોથી ભરેલું, અને બિલકુલ દેખાય છે કે હવે નજીક આવી ગયા, અને એટલામાં વાવાઝોડું વંટોળ આવે ને જહાજ ડૂબી જાય, તો બોલો હવે આ સમજાય છે? કેટલું આ ભાગ્ય કહેવાય કે ન કહેવાય. બસ એવી રીતે વાત છે એ ગુરુદેવશ્રી આ 5 ભાવ, 4 અભાવ, નિમિત્ત ઉપાદાન, ક્રમબદ્ધ પર્યાય, નિશ્ચય વ્યવહાર, એવા જીના ગમના જે ભેદ વિજ્ઞાન અદ્ભુત રત્નો કહેવાય. એ રત્નોનું આપણને રસપાન કરાવ્યું, એવા રત્નોથી ભરેલું આપણું જે જીવન છે, ભગવાન બનવા માટેનું આવું તત્વજ્ઞાન મળ્યું એવું આપણું જીવન છે, તો કહે છે કિનારે આવેલું જહાજ ડૂબી ન જાય. જવાબદારી તારી પોતાની છે ભાઈયા. ક્રિકેટમાં યદ્યપી જોવા જેવી ચીજ નથી, મેં સવારે કહ્યું ને એનું ઓપરેશન ક્યારેક ખોલ કરીશું ક્યારેક ટાઈમ મળે તો, પણ 99 રન જેને કર્યા હોય એ ગંભીર હોય છે કે નથી હોતો? 99 રનવાળા જેને કર્યો હોય એ વ્યક્તિ સિન્સિયર હોય છે ને? કેમ કેમ દીપકભાઈ સિન્સિયર હોય છે? હા, કે 1 રન કરે તો સેન્ચ્યુરી થઈ જાય ને, કેટલા પ્રાઇઝ મળે, ફોટોગ્રાફ આવે, આ તે વર્લ્ડમાં વાહ વાહ થઈ જાય. તો 1 રન માટે કેટલી અંદરમાં 10-15 દડા પણ ચાલ્યા જાય પણ બરાબર કે નહીં 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 નહીં, ખ્યાલ આવે છે કે નહીં? ગંભીરતા છે. બસ એવી રીતે આપણે હવે કેટલા રન કરવાના બાકી રહે છે, કેટલા રન કરવાના બાકી રહે છે રાયચંદ ભાઈ? 1 રન કરવાનો બાકી રહે, જેના માટે સ્વામીજી કહેતા કે 100માં બસ દોરો પરોવાનો બાકી, 100 પણ છે દોરો પણ છે, ખાલી પરોવાનો બાકી રહે છે. આ વીજળીના ઝબકાર્યા, બસ આ વીજળીનો ઝબકારો, એટલે આ વીજળીનો ઝબકારો આમ થઈને બંધ થઈ જાય ને, એમાં 5-50 વર્ષનું આયુષ્ય મળ્યું ને, એ 5-50-70 વર્ષનું એવી વીજળીનો ઝબકારો કહેવાય. એ કોઈ બહુ મોટા આયુ નથી, આ દેવોના જેમ લાંબા આયુ હોય છે, ભૂભૂમિના મનુષ્યના લાંબા હોય છે એવા નથી, બસ આટલા નાના આયુષ્ય છે એમાં આ કામ કરી લેવા જેવું છે. એ 99 રનવાળો એમ કહે શાંતિભાઈ, એમ કહે ભાઈ રમેશભાઈ કે નહીં નહીં આઉટ થઈ જઈએ તો વાંધો નહીં, બીજી ઇનિંગમાં બીજો 1 રન કરી દઈશું, એટલે 100 પૂરા. ચાલે કે ના ચાલે? ચાલે રતિભાઈ. તેને ફરીથી કેટલા કરવા પડે? ફરીથી બીજા 99 કરવા પડે, ત્યારે મેળ પડે. એમ કહે છે નહીં બસ આટલું તો થયું ને આ ભાવમાં, આવતા ભાવમાં સમય દર્શન કરીશું, આટલું આ ભાવમાં, બીજું આવતા ભાવમાં. તો કહે છે એવા ભ્રમમાં રહેતો નહીં. ઘણા એમ પણ કહે છે કે અત્યારે સંસ્કાર નાખો, આપણે અત્યારે શું કરવાનું? સંસ્કાર નાખવાનું. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ તો કયા ભાવમાં કરવાની? આવતા ભાવમાં સમ્યક, કેમ કે સમ્યક દર્શનની પ્રાપ્તિમાં પુરુષાર્થ જોઈએ સ્વભાવ સન્મુક્તાનું. તો એ એ કહે છે રત્નત્રયની પ્રાપ્તિ આવતા ભાવમાં અત્યારે જો સંસ્કાર નાખો તો સ્વાનુભૂતિ દર્શનમાં વાંચો બહેનશ્રી, બહુ સરસ જવાબ આપ્યો છે એનો, કે છે એની અંદર જવાબ સમજરા ધ્યાનથી. હું તમને એમ કહું કે અત્યારે આપણને આવી જાતિનો જે અવસર મળ્યો છે એ પૂર્વે સંસ્કાર નાખ્યા હશે માટે મળ્યો છે કે એમને એમ મળ્યું હશે? પૂર્વે અંદરમાં એવી જાતિના સંસ્કાર નાખ્યા એવા ભાવ કેળવ્યા માટે તો આવો અવસર મળ્યો છે. હવે પાછી આગળ વાત કોને કરે છે? સંસ્કારને આગળ કરે છે. સમજાય છે? એ સંસ્કારનું કામ તો પતી ગયું, એ ફાઇલ ક્લોઝ કરતું હવે. હા, કેમ કે સંસ્કારના ફલમાં તો પુણ્યનો બંધ થાય છે અને પુરુષાર્થના ફલમાં બંધનો ક્ષય થાય છે. તો હવે સંસ્કારનું કામ નથી, હવે કામ શેનું છે? પુરુષાર્થનું કામ છે. લખ્યું વચનામૃતમાં કે જેમ જગતમાં ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે એમ આ માર્ગમાં પર્યાય પર્યાય પુરુષાર્થની જરૂર. સંસ્કાર નથી લખ્યું, પર્યાય પર્યાય શેની જરૂર છે? પુરુષાર્થની જરૂર છે. અને પુરુષાર્થના સ્વરૂપને પણ સમજવું જોઈએ. આ ક્રમબદ્ધ પર્યાયમાં ઘણાને પુરુષાર્થ ઉડતો લાગે છે, ઘણાના પ્રશ્નો આવે છે. હમણાં અમારે ત્યાં ચૈતન્ય ધામમાં શિબિર હતી 10 દિવસ પહેલાં, અને મેં ડિબેટ પણ રાખ્યું હતું ક્રમબદ્ધ પર્યાયનું વ્યાખ્યાન પછી. તો ક્રમબદ્ધ પર્યાયમાં બધાને પુરુષાર્થ ઉડતો લાગે છે, પણ વાસ્તવમાં ક્રમબદ્ધ પર્યાયના સ્વરૂપને સમજવામાં સાચો પુરુષાર્થ જાગૃત થાય છે. ભાઈયા સમજે તમને, એને જે પરદ્રવ્યમાં આગું પાછું કરવાનો પુરુષાર્થ માન્યો છે ને, કે તું જેને પુરુષાર્થ કહે છે એ પુરુષાર્થ તો ચોક્કસ ખંડિત થવા વાળો છે, એમાં શંકા રાખીશ નહીં. કેમ કે વાસ્તવમાં એ પુરુષાર્થનું સ્વરૂપ છે નહીં. આ તો એવી વાત છે ભાઈ. એટલા માટે કહે છે ને, કલ કરેશો આજ અને આજ કરેશો અબ, જિંદગી કા ક્યા ભરોસા હમે જાના હે કબ. કોઈ ઠેકાણું તો છે નહીં ક્યારે જવું પડે. પણ આ શું કહે છે ખબર છે? આજ કરેશો કલ ઊંધું કરે છે, આજ કરેશો વાત તો સાચી છે શૈલેષભાઈ, બિલકુલ 100% વાત. પણ ખ્યાલ આવે, અમારે આ જરા છોકરાઓનું જરા ગોઠવાઈ જાય ને, આ છોકરીનું ગોઠવાઈ જાય, જરા ધંધાનું સેટિંગ થઈ જાય, પછી તો એક નવું થોડું એક નવું આપણે એક કામ ચાલુ કર્યું છે, જરા થોડું ગોઠવાઈ જાય પછી તો ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એ નહીં ચાલે ભાઈ. એ શું કહે છે? આજ કરેશો કલ, કલ કરેશો પરસો, ઇતની ક્યાં જલ્દી હે જીના હે બરસો. હા, હજુ તો ઘણા વર્ષો કાઢવાના બાકી છે, ખબર નથી તને ભલા માણસા. સામાન્ય 100 વર્ષ કી પલભર કી ખબર નાહી. સામાન્યપણે 100 વર્ષ કહેવાય, પણ એક પલનો પણ કોઈ ભરોસો છે? અહીંયાથી આપણે ઘેર પહોંચીશું સાજા સમય, એનો પણ ક્યાં કોઈ ભરોસો છે? બોલો હવે. અમારા ત્યાં એક બહેન ગાતા હતા 10 લક્ષણમાં, એમ ભજન બોલતા હતા કે મોતના ભણકારા વાગે એની ખબર પડતી નથી, અને બીજા કે ત્રીજા દિવસે એમનો દેહ છૂટી ગયો. બોલો હવે આ એવી સ્થિતિ છે ભાઈ. હા, તો આ છે ભાઈ, આ સમજવાનું ભાઈ. જો આ તત્વજ્ઞાન મળ્યું છે ને, એ આત્માનો ખોરાક છે આ બધો ભાઈ. જેવું ગુરુદેવશ્રી ખૂબ કહેતા હતા, સ્વાધ્યાય આત્માનો શું છે? ખોરાક છે આ. અને હંમેશા કહેતા હતા કે મુમુક્ષુ જીવને ઓછામાં ઓછો 2-4 કલાકનો સ્વાધ્યાય અવશ્ય હોવો જોઈએ ભાઈ. હું તો જ્યાં જઉં ત્યારે હંમેશા ઘણી વખતે કહું છું કે વધારે તમને બહુ બર્ડન નથી આપતો, વાત આવી છે તો ખાલી આ જે છે ને આગળ પાછળનું પાનું, આગળ પાછળનું એટલે બે થયા ને એક આ બાજુનું બટુક ભાઈ, રોજ કેટલા પાનાનો સ્વાધ્યાય કરવાનો? 2 પાનાનો. વધારે કરો તો ઘણી સારી વાત છે, પણ રોજના આગળ પાછળ 2 પાનાનો સ્વાધ્યાય કરવાનો, તો સમજો કે આની અંદર 600 પાના છે તો કેટલા દિવસમાં આનો સ્વાધ્યાય થઈ જાય? 300 દિવસમાં આનો સ્વાધ્યાય થઈ જાય ને. તો તમે 1-2-3 વર્ષ જુઓ તો ખરા કે અંદરમાં જીવનમાં કેવો નિખાર આવે છે એના સ્વાધ્યાય કરવાથી. પણ એક વાત સાથે ધ્યાન રાખવાની કે આ બે પાના નક્કી કર્યા ને એમાં પછી કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. કોમ્પ્રોમાઇઝ એટલે ખ્યાલ આવ્યો કે આજે સ્વાધ્યાય નથી તો બહુ મોડું થઈ ગયું છે, કાલે ચાર વાંચી કાઢીશું. એ પછી ભેગા જ થશે ચારના છ ને આઠ ને પછી કે હવે આવતી વર્ષે ફરીથી ચાલુ કરીશું આપણે, એવું નહીં. વાંચવાના એટલે કમ્પલસરી બે કે ત્રણ પાના એનો સ્વાધ્યાય કરવાનું કરવાનું અને કરવાનું. રાતનું મોડું થઈ જાય, અગિયાર બાર વાગે તો બાર વાગે તો બાર વાગે, પણ બે પાના વાંચવાના વાંચવાના ને વાંચવા. એક બીજી વાત સાથે એવું પણ નહીં કે મારે આજે નહીં વંચાય ને તો હું ઘી નહીં ખાઉં. આજે નહીં વંચાય તો એ ઘીએ નહીં ખાય ને સ્વાધ્યાય નહીં કરે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એવું નહીં, તારે ઘી ખાવું હોય તો ખાજે, મીઠાઈ ખાવી હોય તો ખાજે, ના ખાવે તો ના ખાજે. પણ બે પાના વાંચવાના એટલે વાંચવાના. આના બદલામાં આમ ને એ બધી બદલાવાળી વાત નહીં એ ગાડી, વાંચવાનું એટલે વાંચવાનું. તું ગુરુદેવશ્રીનો ભક્ત છે ને તો એટલું તો કમસે કમ બે કલાક ગુરુદેવે કહ્યું છે. અમારે થોડું ઢીલું કરીને બોલવું પડે છે, શું થાય કે બે પાના તો વાંચ ભલા માણસ તું આ હે, કેમ કે તું બોલે છે કે અમારે મરવાની ફુરસદ નથી, તમે સ્વાધ્યાયનું લઈને બેઠા છો, અમારે મરવાની ફુરસદ નથી. તો સાંભળ એનો જવાબ પણ, મરવાની ફુરસદ નથી એમ કહે છે ને તો જેવી મતી એવી ગતિ. આ નિગોદિયા જીવ હોય છે ને એક શ્વાસમાં અઢાર વાર જન્મ મરણ જન્મ મરણ, આમ શ્વાસ લીધો એટલામાં અઢાર વાર જન્મ ને મરણ જન્મ મરણ કરે છે. કેમ મરે છે ત્યાં આગળી? કે તું કહેતો હતો ને કે મને શેનાથી ફુરસદ નથી, મરવાથી ફુરસદ નથી ને, મરવાની ફુરસદ નથી. તો હવે તને મરવાથી ફુરસદ નહીં મળે, સમજાય છે કે નહીં? સવારે કહ્યું ને આ કોઈ પોપાબાઈનું રાજ નથી ભાઈયા, એવું છે ભાઈ. જુઓ જુઓ પાંચ ભાવમાં છે ને આપણે, આ કલશ 58 છે મંગલાચરણ. જુઓ હંચિત પંચમ ઘતય ને, પેલા આટલું બોલો, અંચિત પંચમ ઘતય પંચમ ભાવમ સ્મરંતિ વિદ્વાંસઃ સંચિત પંચાચારામ કિંચન ભાવ પ્રપંચ પરિહીણામ. હા જુઓ, પહેલો પ્રશ્ન, જીવના અસાધારણ ભાવ કેટલા છે, કયા કયા? બોલો ભાઈ શશીભાઈ. હા સરસ. હા, જીવના અસાધારણ ભાવો પાંચ છે. ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક અને પરિણામ. બિલકુલ આ ક્રમથી યાદ રાખવાનું, આ ક્રમથી, કેમ કે આગળ આ ક્રમ તમને બહુ કામમાં લાગશે. બરાબર છે? બીજા બધા પ્રશ્નો સરળ થઈ જશે આ ક્રમ તમને ખ્યાલ હશે તો. તો પાંચ ભાવ થઈ ગયા. હવે ઔપશમિક ભાવ કોને કહે છે? તો કર્મના શેની સાથે સંબંધ રાખે છે? ઉપશમ સાથે. ક્ષાયિક ભાવ કર્મના ક્ષય સાથે સંબંધ રાખે છે. ક્ષાયોપશમિક ભાવ કર્મના ક્ષયોપશમ સાથે સંબંધ રાખે છે. પછી કયો આવ્યો? ઔદયિક ભાવ કર્મના ઉદય સાથે સંબંધ રાખે. અને પારિણામિક ભાવ કર્મના ક્ષય, કર્મના ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ કે ઉદય સાથે સંબંધ રાખતો નથી. કયો ભાવ? પારિણામિક ભાવ. બરાબર છે? એમાં દરેકમાં વારા ફરતી કરમ 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 શબ્દ આવ્યો ને, કરમ સાથે સંબંધ, કરમ સાથે સંબંધ, કરમ સાથે સંબંધ. તો એટલા માટે આપણે થોડું ગઈકાલે કર્મ સંબંધનું જ્ઞાન કર્યું હતું. કેમ કે આત્માના ભાવોનો કર્મના ઉદય ઉપશમ આદિ સાથે સંબંધ છે. આ પાંચ ભાવોનો કર્મના ઉદય આદિ સાથેનો રિલેશન છે. એટલા માટે કર્મ સંબંધીનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. એટલે આપણે થોડુંક ભણ્યા હતા કે કર્મ, કર્મના કેટલા ભેદ કર્યા હતા? બે. આમ કર્મના બે, બરાબર છે? ઘાતી કર્મ અને અઘાતી કર્મ. બરાબર, ઘાતી કર્મ અને અઘાતી કર્મ. અઘાતી કર્મ, ઘાતી કર્મના ચાર કયા? જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરા, એ ઘાતિકર્મના ચાર ભેદ થઈ ગયા. અઘાતિકર્મના ચાર ભેદ વિનુભાઈ, આયુકર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીય કર્મ. તો આઠ પ્રકારના કર્મમાં ચાર ઘાતિ અને ચાર અઘાતિકર્મ થઈ ગયા. અઘાત ઘાતિકર્મ કોને કહેવામાં આવે? તો કહ્યું કે આત્માના ગુણોને ઘાતવામાં જે નિમિત્ત કારણ હોય એને કયા કર્મ કહે છે? ઘાતિકર્મ કહે છે. અઘાતિ આગળ પડે ને, એટલે એ જે કર્મ છે એ આત્માના ગુણોને ઘાતવામાં નિમિત્ત નથી, પણ એ બાહ્ય સામગ્રી મળવામાં નિમિત્ત કારણભૂત છે. એ કયા કર્મ છે? અઘાતિકર્મ. તો અઘાતિકર્મને ફાઇલને ક્લોઝ કરો, કેમ કે આપણે અહીંયા કોના ભાવો સમજવા છે? જીવના ભાવ સમજવા છે. તો જીવના ભાવ સાથે રિલેટેડ કયા કર્મ છે? ઘાતિકર્મ છે. તો ઘાતિકર્મ ચાર થયા, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય, બરાબર. હવે એ ચાર કર્મ લીધા હતા ને, એની સામે આપણે ચતુષ્ટય લીધા હતા. અનંત દર્શન, પછી અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય. તો ભગવાન છે અરહંત ભગવાન, જે તેરમા ગુણસ્થાનમાં બિરાજમાન છે, વર્તમાનમાં જે સિમંદર ભગવાન બિરાજે છે વિદેહમાં, તો એ અરહંત દશામાં એમને ચાર ઘાતિકર્મનો શું કર્યો છે? નાશ કર્યો. ચાર ઘાતિકર્મનો નાશ કર્યો તો આ બાજુ શું પ્રગટ થયું છે એમને? અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે. અનંત ચતુષ્ટય, ચતુષ્ટય માને ચાર. અને અનંત કેમ લગાવ્યું? ચતુષ્ટય એટલે ચાર, બરાબર સમજ રતિભાઈ. ચતુષ્ટય એટલે ચાર, દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય, એ ચતુષ્ટય થયા ને. અને બધાની આગળ અનંત લાગ્યું પ્રફુલ્લભાઈ. દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય અને એ બધાની આગળ શું લગાવવાનું? અનંત. એટલે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, બરાબર છે. તો આ ભગવાનને પ્રગટ થયું ને, તો સામે એમને કયા કર્મનો નાશ કર્યો છે? ચાર ઘાતિકર્મનો એમને નાશ કર્યો છે. કર્યો છે એ તો કહેવાની ભાષા છે, બાકી એમને કર્મનો નાશ કર્યો નથી. એ તો અંદરમાં ડૂબી ગયા ને. એ શ્રીમદજી લખ્યું કે અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. તો પ્રવચન સાર 16 નંબરની ગાથામાં આવે છે, ભાવ સમજો જરા ધ્યાનથી, કે આ જે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય જે કર્મ કહ્યા ને, એ દ્રવ્ય ઘાતિકર્મ છે. દ્રવ્ય ઘાતિકર્મ પુદ્ગલની રચના છે. અને આત્મામાં મોહ રાગ દ્વેષના પરિણામ થાય છે એને ભાવઘાતી કહે છે. એને શું કહે છે? ભાવઘાતિકર્મ. તો ભગવાને દ્રવ્ય ઘાતિનો પણ નાશ નથી કર્યો ને ભાવઘાતિનો નાશ નથી કર્યો. શું કહ્યું? દ્રવ્ય ઘાતિનો નાશ નહીં, ભાવઘાતિનો નાશ નહીં. એ તો સ્વરૂપમાં શું થઈ ગયા? ડૂબી ગયા ને. તો સ્વરૂપમાં ડૂબ્યા તો આ બાજુ મિથ્યાત્વ રાગદ્વેષ ઉત્પન્ન થયો જ નહીં. તો કહેવામાં આવે કે એમને મિથ્યાત્વ રાગદ્વેષ ભાવકર્મનો નાશ કર્યો એમ કહેવા માત્ર છે. એટલે એમને ભાવઘાતિનો નાશ નથી કર્યો અને દ્રવ્ય ઘાતિનો પણ નાશ નથી કર્યો. અંદર સ્વરૂપમાં ડૂબ્યા તો બહારમાં જે જડ કર્મ હતા એ કર્મ અકર્મરૂપ થઈ ગયા, ખરી ગયા. તો એમને એનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે, બરાબર છે. તો હવે જરા જુઓ આગળ, જે આપણે સ્તુતિમાં સવારે ચાલીને ભક્તિ સવારે મારા ખ્યાલથી આપણે લીધી હતી ભક્તિમાં, તમને જો ખ્યાલ દો, મે મહાપુણ્ય ઉદય સે જિન ધર્મ પાગયામ બોલ્યા હતા કે ને, એમાં પહેલાં બોલ્યા હતા ચાર ઘાતિ કર્મ નાશે એસે અરહંત હે. જો અરહંત ભગવાનનું વર્ણન આવ્યું સુરેશભાઈ, કેવા છે અરહંત ભગવાન? ચાર ઘાતિ કર્મ નાશે એસે અરહંત હે. પછી શું છે? અનંત ચતુષ્ટય ધારી શ્રી ભગવંત હે. બે આવી ગયા ને, ચાર ઘાતિ કર્મનો નાશ કર્યો એ નાસ્તિથી કથન થયું બટુકભાઈ, એ નાસ્તિથી કથન થયું, નાશ કર્યો અને અસ્થિથી અનંત ચતુષ્ટય ધારી શ્રી ભગવંત હે. મેં મહાપુણ્ય ઉદય સે જિન ધર્મ પા ગયા. જો આટલો તમને સ્વાધ્યાય થાય ને, આ સમજો ને, તો પછી અરંત ભગવાનની સ્તુતિમાં જે આનંદ આવે ને, હર્ષ આવે, ગજબનો આનંદ આવે. પછી એ પેલું ઢોલક ને તબલાનો આનંદ અલગ છે, એ આનંદ અલગ છે, પણ અસલી આનંદ તો વંદે તદગુણ લબ્ધ હે. એ જે ઢબલ શું કહેવાય, તબલા ને હાર્મોનિયમ વાગે છે ને, પણ એની સાથે જે પંક્તિ બોલવામાં આવે છે, પંક્તિનો ભાવ છે ને, એ ભાવ સમજે ને, એ રસ આવે ને, એ બધા તો બાહ્ય સાધનો છે. પેલો રસ લગાડવા માટેનો, એનો રસ લગાડવા માટેનો સાધન છે. પ્રથમાન યુગમાં શૈલી છે, જેમ બાળકને કડવી દવા આપવી છે, કડવી દવા છે, બીમાર છે તો એને કડવી દવા આપીએ તો લેશે નહીં, તો એને શું કરશે માં, એને શું કરશે કે જે પતાસું હોય ને, પતાસું અથવા તો ગોળ હોય, એની અંદર કડવી દવા મૂકીને ગોળી બનાવશે અને પછી એને આપે છે કે બેટા તું લઈ લે, આપવી છે કડવી દવા, પણ એને એ પ્રમાણે કરીને. એમ વાત આ સમજાવી છે, પણ આવા બાહ્ય સાધનો દ્વારા એને આ માર્ગે લગાવ, આ પણ એક પ્રકારની અનુયોગની પદ્ધતિ છે, આ કોઈ નિષેધવાળી વાત નથી ભાઈયા, બરાબર છે? તો જો એ જણા બહુ સુંદર છે કે ભક્તિમાં એટલો સ્વાધ્યાય થઈ જાય તમારે. હા ભાઈ રમેશભાઈ, અને સિદ્ધ ભગવાને કેટલા કર્મોનો નાશ કર્યો છે? કેશુભાઈ, સિદ્ધ ભગવાને 8 કર્મોનો, એમાં શું બોલીએ છીએ આપણે, શું આવે છે? અષ્ટ કર્મ નાશ કિયે એસે સિદ્ધ દેવ હે, છે કે નહીં? અષ્ટ કર્મ એટલે ઘાતી ને અઘાતી નાશ કિયે એસે સિદ્ધ દેવ હે. પછી શું છે પંક્તિ છે ભાઈ સંદીપ? ક્યાં થાય પંક્તિ? હા 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 હા, અષ્ટ કર્મ નાશ કિયે એસે સિદ્ધ દેવ હે, અષ્ટ ગુણ પ્રગટ જિનકે હુએ સ્વયમેવ હે. જો અષ્ટ ગુણ, 8 ગુણ, સમકિત દર્શન જ્ઞાન અગુરુ લઘુ અવગાહના સૂક્ષ્મ વિરજવાન નિરાબાદ ગુણ સિદ્ધ કે, 8 ગુણ કહે ને, બાકી છે તો અનંત. અષ્ટ ગુણ પ્રગટ જિનકે હુએ સ્વયમેવ, જો આ સ્વયમેવ, સ્વયમેવ એટલે પેલો કર્મનો અભાવ થયો માટે ગુણો પ્રગટ થયા છે એમ નથી. આ ગુરુદેવનો ઉપકાર છે ભાઈ. હું તો મારા ત્યાં કહું, ગુરુદેવ શ્રી આ તમારે પ્રવચન પછી રોજ પ્રભાવના આપવામાં આવે ને, પ્રભાવના ગુરુદેવ શ્રી તો પ્રવચનમાં પ્રભાવના આપતા હતા. હરીશભાઈ ચાલુ પ્રવચનમાં પ્રભાવના આપતા હતા, સમજાય છે કે નહીં? અને આપણા તો પર્વના દિવસોમાં રમેશભાઈ પ્રભાવના રોજ ડેલી અહીંયા પ્રવચન પૂરું થાય પછી પ્રભાવના આપવામાં આવે છે, રોજ આપવામાં આવે છે, પેકેટ આપવામાં આવે છે. સ્વામીજીના પ્રવચનમાં તો રોજ ખ્યાલ, ડેઈલી પ્રવચનમાં એક એક ગિફ્ટ આપવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? ડેઈલી પ્રવચનમાં ગિફ્ટ આપવામાં આવે છે. ગિફ્ટ કહેવાય, એક એક મંત્ર સમજાવે છે ગુરુ, એક એક ગાથા કલશનું હૃદય ખુલીને સમજાવે, અંદરમાં બહુમાન સ્વયમેવ સહેજમાં મસ્તક ઝૂકી જાય. ખ્યાલ આવે છે કે નહીં? હા હા, એ કહે છે ભાઈ. હા, હવે આ કર્મના નામ ના આવડતા હોય, 4 કર્મ ને 8 કર્મ ને ક્યાં પંડિતજી ને આવ્યા છે ભારતથી, ખ્યાલ આવે? હવે એમને જુઓ, 4 કર્મ બોલે તોય વાંધો નહીં, 8 બોલે તોય વાંધો નહીં, ચતુષ્ટય બોલે તોય વાંધો નહીં, અને નિશ્ચયથી કામ થાય તોય બોલે, વ્યવહારથી થાય ને, એમને 10 દિવસ એમને જે બોલવું હોય બોલવાની શું છે, અમને કોઈ જાતિનું ઓબ્જેક્શન નથી. ખ્યાલ આવે ને? એમને જે બોલવું એમ બોલે કરે, આપણે ઘેરથી કહે છે કે જવાનું એટલે આપણે જઈને બેસવાનું, એ એમની રીતે એમને બોલે, આપણે આપણું કામ કરવાનું. હે હા હે હા, હવે તમારે જે બોલો અમને, અમને ખ્યાલ આવે? અમારા ત્યાં તો એમ પણ કોઈ કહે કે જો આ છે ને જે બહુ જાણે ને બહુ તાણે, ખ્યાલ આવે? એના કરતાં વધારે આ બધું ચક્કરમાં પડવું નહીં, આ એવું નથી માર્ગ ભાઈ. આ તું આ આ ભગવાન બનવાની વાતને જાણવાનો નિષેધ કરે છે ને, એવી પર્યાયમાં તું ચાલ્યો જઈશ કે તને કોઈ ભગવાન કહીને બોલાવે તો તારામાં સમજવાની શક્તિ નહીં હોય, અસંગની પર્યાયમાં ચાલ. આ ફૂંદા વગેરે ઉત્પન્ન થઈ જાય છે ને, અહીંયાથી છૂટીને ત્યાં ઉત્પન્ન થઈ જાય, અને પછી તને એમ કે તું ભગવાન છો, તેનામાં સમજવાની લાયકાત નથી ભાઈયા. ખ્યાલ આડ મારે છે, આ આડ મારે છે. આજે દિવસ છે ને આર્જવ ધર્મનો પોતાના સ્વરૂપને સમજવા માટે આડ મારે છે. ગુરુદેવ તો એમ કહે છે કે તું એવી રીતે ઉપડ ને કે મને બધું જ સમજણ પડે, મને બધું જ કેમ, હું સમજણનો પિંડ છું એમ જે ઉપડે, કેવલ જ્ઞાન લઈને ઊભો થઈ જાય છે. સ્વ સ્વામીજી તો ત્યાં સુધી કહ્યું છે કે આ માર્ગ તો એવો છે કે જવાબ આપતા ન આવડે ને એ કેવલ જ્ઞાન લઈને ઊભા થઈ જાય. અંદરમાં વધારે ક્ષયોપશમની જરૂર નથી, યથાર્થ રુચિની જરૂર છે, રુચિની જરૂર છે. વધારે ક્ષયોપશમનો કોઈ કિંમત નથી આ માર્ગ. રુચિ અંદરમાં હોવી જોઈએ, સમજવાની જિજ્ઞાસા કે આ શું વાત છે. ટોડરમલજી લખ્યું ને, અહો મને તો આ વાતની ખબર જ નથી, એમ 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 હોવું જોઈએ ભાઈયા. એ વાત આવે છે શાસ્ત્રમાં એક, કે પેલા સસલાની પાછળ શું થયું, સસલાની પાછળ વાઘ પડ્યો મારવા માટે. તો સસલું ભાગે છે ભાગે છે ભાગે છે, કેટલું ભાગે, પાછળ વાઘ પડ્યો છે. તો સસલાને એમ પાછળ જોયું તો વાઘ દેખાય. સસલાએ એક કામ કર્યું કે એના જે પેલા કાન હતા ને એ બે આંખ આગળ લાવી દીધા, આમ ખ્યાલ આવ્યો કે ના. તો કે હવે મને વાઘ દેખાતો, હવે સોલ્યુશન છે એનું, એ સોલ્યુશન છે કે મને દેખાતો નથી, હવે ચિંતા નથી. અરે ઘડીકમાં આવીને કે દેખાતો નથી એમ કહે છે, ભાઈ આ બધું જાણવું જ નહીં, કે જાણવું નહીં, કે જાણે તો રાગ દ્વેષ થાય, એ માયાચાર છે ભાઈયા. આ જાણીશ તો તારું લૌકિક જીવન પણ ઊંચું બનશે અને ભવ રહિત પણ થું થઈ જઈશ ભાઈ. આ માર્ગમાં લૌકિક નીતિ અને જીન નીતિ બંને વસ્તુ આમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે. આ ખ્યાલ આવે છે કે નહીં? ગુરુદેવના પરમાગમ સારમાં એક બોલ આવે છે, બહુ સરસ બોલ છે. જેમ લખ્યું ત્યાં ગાડી કે ધર્મ છે એ દાગીના સમાન છે, એમ છે ત્યાં ગાડી એમ લખ્યું ત્યાં કે જેમ, હા જેમ કપડાં વિના દાગીના શોભતા નથી, હા એમ લખ્યું. લૌકિક નીતિ એ કપડાં સમાન છે. શું? લૌકિક નીતિ એ કપડાં સમાન છે ને ધર્મ છે એ દાગીના સમાન છે. જેમ કપડાં વગર દાગીના શોભે નહીં, એમ લૌકિક નીતિ વગર આ ધર્મ શોભાને પ્રાપ્ત થતો નથી. લૌકિક નીતિ તો પહેલા નંબરમાં હોય આ માર્ગમાં, ખ્યાલ આવે છે કે નહીં? હા હા. અમારા ત્યાં એક ભાઈ હતા, દેહ છૂટી ગયો. હવે બધાને કહે બીજાને કે તમે આવો, સાંભળો તો ખરા, સાંભળો તો ખરા, સાંભળો તો ખરા. પણ એમનું જીવન સાંભળ્યા પછી પણ એમનું જીવન એવું નહોતું જે અપડેટ થવું જોઈએ ને એવું. અને બીજાને કહે કે કરે તો પેલો વ્યક્તિ સમજી જશે ને કે તમારા જીવનમાં તો કોઈ ફરક પડે, તમે સાંભળવા સામે કે એનો કોઈ મતલબ નહીં રહે. એટલે ને કેમ કે લૌકિક નીતિ તમારી ઠીક નથી તો પછી ક્યાંથી સાંભળવા? પણ પહેલાં તમે જેવા હો ને નેચરલી તમારા જીવનમાં ફરક પડશે ને તો પેલો વ્યક્તિ સામેથી કહેશે કે ભાઈ તમારામાં તો ઘણું આમ, તમે શું સાંભળવા જાઓ, શું કરવા જાઓ છો? તો એ સહેજ તમારાથી આકર્ષાશે. એ છે ભાઈયા. જુઓ ગુરુદેવ બધું આપીને ગયા છે, ચરણાનુયોગ દ્રવ્યાનુયોગ બધું શીખવાડ્યું છે, કાંઈ બાકી નથી રાખ્યું ભાઈ. જુઓ છે સૂચના છે, હા કહી દો. હા એક ભાઈ ગયા, બીજી થઈ ગઈ ને. હા નહીં એટલે પછી શું ફરીથી સૂચના થાય ને એટલા માટે. જો હવે સમજવાના ધ્યાનથી, પહેલો પ્રશ્ન છે ને ઔપશમિક ભાવ કોને કહે છે? તો કર્મોના ઉપશમ સાથે સંબંધ રાખવા વાળો આત્માનો જે શુદ્ધ ભાવ તેને ઔપશમિક ભાવ કહે છે. હવે જોજો આ ચાર કર્મ છે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય. તો કાલે આપણે આ વાત કરી હતી, આ ચાર કર્મમાંથી જ્ઞાનાવરણનો ઉપશમ થતો નથી, દર્શનાવરણનો ઉપશમ થતો નથી, મોહની અને છોડો હમણાં, અંતરાયનો પણ ઉપશમ થતો, ઉપશમ માત્ર કોનો થાય છે? મોહનીયનો જ ઉપશમ થાય છે. અને ઉપશમનો અર્થ કર્યો ને, ઉપશમ એટલે દબાવું, નાશ. કર્મો દબાયેલા છે, કર્મોનો નાશ થયો નથી, એ દબાયેલા છે, એનો મતલબ પાછા ઉદયમાં પણ આવી શકે. તો માત્ર મોહનીય કર્મમાં જ ઉપશમ થાય છે. મોહનીયના કેટલા ભેદ બતાવ્યા હતા? બે. કયા બે ભેદ બતાવ્યા હતા? દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય અને ચારિત્ર, મોહની એના બે ભેદ થઈ ગયા. બરાબર, તો સમજો હવે આ બાજુ દર્શન મોહનીયનો ઉપશમ થયો ને, તો આ બાજુ જીવને સમ્યક દર્શન થયું, અને ચારિત્ર મોહનીયનો ઉપશમ થાય છે તો આ બાજુ જીવને ઔપશમિક ચારિત્ર જોવામાં આવે છે. ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર સામે બે કર્મ થયા, તો આ બાજુ જીવની અંદરના બે ગુણોની શુદ્ધ પર્યાય પ્રગટ થઈ ત્યાં આગાડી. ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર, ફરીથી સમજો જરા ધ્યાનથી. જ્ઞાનાવરણમાં ઉપશમ ના થાય, દર્શનાવરણમાં ઉપશમ ના થાય, અને અંતરાયમાં ઉપશમ ના થાય. બહુ સમજવા જેવી વાત છે. તમને એમ પ્રશ્ન થવો જોઈએ કે ઉપશમ કેમ ના થાય, થાય તો શું થાય બટુકભાઈ, ઉપશમ થાય તો. તો સમજ જરા ધ્યાનથી વાત, બહુ સરસ વાત છે સમજવા જેવી પ્રફુલભાઈ, કે દર્શન મોહનીયનો ઉપશમ થયો ને, કર્મ દબાયું, તો આ બાજુ જીવને શું થઈ ગયું, સમ્યદર્શન થઈ ગયું, સમ્યદર્શન થઈ ગયું ને. ચારિત્ર મોહનીનો ઉપશમ થયો, તો આ બાજુ ચારિત્ર જીવને પ્રગટ થયું, ઔપશમિક ચારિત્ર. હવે એ કર્મ દબાયેલા હતા એ પાછા ઉદયમાં આવ્યા, સમ્યદર્શન થયું હતું પણ પેલા કર્મ દબાયા હતા એ ઉદયમાં આવ્યા, તો આ બાજુ સમ્યદર્શન છૂટીને પાછું શું થઈ જાય છે, મિથ્યા દર્શન થઈ ગયું. ફરીથી દર્શન મોહનીએ કર્મ દબાયેલું હતું આ બાજુ, તો આ બાજુ જીવને ઔપશમિક સમ્યક દર્શન થયું, અને પેલું દબાયેલું કર્મ હતું એ પાછું ઉદયમાં આવ્યું, તો આ બાજુ સમ્યક દર્શન છૂટીને પાછું શું થઈ ગયું, મિથ્યા દર્શન થઈ ગયું, પાછું હતો એવો ને એવો થઈ ગયો. હવે જોજો, જ્ઞાનાવરણ કર્મ પકડું છું એક જ, તમને વધારે ક્લિયર થઈ જાય. જ્ઞાનાવરણ કર્મ, હવે આ જ્ઞાનાવરણ કર્મ ઉપશમ થયું ને, તે દબાઈ ગયું, તો જ્ઞાન ઉપરનું આવરણ બિલકુલ દબાઈ ગયું, તો જ્ઞાન ઉપરનું આવરણ દબાઈ ગયું, તો આ બાજુ જીવને શું થઈ જશે, કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાન થઈ ગયું. કેમ કે આવરણ શું થઈ ગયું, દબાઈ ગયું, તો કેવલ જ્ઞાન થયું કે લોકાલોકનું જાણવું થઈ ગયું. અને પછી શું થયું, દબાયેલું કર્મ શું થયું, પાછું ઉદયમાં આવ્યું, તો પાછું આ બાજુ કેવલ જ્ઞાન શું થયું, કેવલ જ્ઞાન શું થયું, ચાલી ગયું પાછું, કેવલ જ્ઞાન ચાલી ગયું, સમજો. પણ કેવલ જ્ઞાનમાં આવા પ્રકારની ઘટના ઘટતી નથી કે થાય અને પછી પાછું છૂટી જાય, સમ્યક દર્શન થઈને જેમ છૂટી જાય એવી રીતે કેવલ જ્ઞાન થઈને છૂટી જાય, કેવલ દર્શન થઈને છૂટી જાય, અનંત વીર્ય થઈને છૂટી જાય, એ ત્રણ કર્મની અંદર ઉપશમ જોવામાં આવતો નથી. જો તમે એમાં ઉપશમ માનો રમેશભાઈ, એમાં ઉપશમ માનો, તો શું માનવું પડશે તમારે, કેવલ જ્ઞાન થયું, તો કેવલ જ્ઞાન થયું તો કયું ગુણસ્થાન પ્રગટ થયું, તેરમું, તો કેવલ જ્ઞાન થયું અને પાછું પેલું કર્મ ઉદયમાં આવ્યું, તો પાછું બધું લકાલોક જણાવી દો હતું ને, પાછું હતું એ જ્ઞાન આવી ગયું. એટલે એ ત્રણ કર્મમાં ઉપશમ થતો નથી. ઉપશમ થાય તો માત્ર કયા કર્મનો, મોહનીય, અને મોહનીયના કેટલા ભેદ કયા, બે, દર્શન મોહની અને ચારિત્ર મોહનીયનો ઉપશમ થતો જોવામાં આવે છે. એટલે થાય અને છૂટી જાય, તો પાછો સમય દ્રષ્ટિમાંથી શું થઈ જાય, મિથ્યા દ્રષ્ટિ. એ તો બધાને ખ્યાલ છે કે સમય દ્રષ્ટિ થઈને મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, પાછો મિથ્યા દ્રષ્ટિનો સમય દ્રષ્ટિ થઈ જાય. પણ એક વાત સમજી લેજો કે એક વખતે સમ્યક દર્શન થયું ને જીવને, એક વખતે થયું, પછી ભલે છૂટી જાય તો પણ કોઈ ટેન્શનનું કારણ નથી. કેમ, કેમ કે સમ્યક દર્શન થયા પછી ગેરંટીથી કિંચિત ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં એ જીવ મોક્ષે ચાલ્યો જાય છે. ફરીથી સમ્યક દર્શન પ્રાપ્ત કરીને ચાલ્યો જાય, જાય, જાય ને જાય, નિયમ છે આ પ્રકારે. એટલે એવી જાતિનું પણ કરીએ તો ખરા મહેનત કરીને, અને પાછું છૂટી જાય તો પાછા આવતો હતા એવા ને એવા થઈ ગયા કે નહીં, કોઈ ચિંતાનું કારણ નથી. આપણે અહીંયા એ સમજવું છે કે એવી રીતે કેવલ જ્ઞાન થઈને છૂટતું નથી, કેવલ દર્શન થઈને છૂટતું નથી, અનંત વીર્ય થઈને છૂટતું નથી, પણ સમ્યક દર્શન થઈને છૂટી શકે છે. આ ઔપશમિક ભાવની વાત છે ને, એટલા માટે આ બરાબર. જુઓ, કર્મોના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળો આત્માનો જે શુદ્ધ ભાવ, તેને ઔપશમિક ભાવ કહે છે. બીજો પ્રશ્ન, ક્ષાયિક ભાવ કોને કહે છે? તો કર્મોના ક્ષય સાથે સંબંધ રાખવાવાળો आत्मानो जी अत्यंत शुद्ध भाव तेने क्षायिक भाव कैसे गजब से आम। अरे शू लखी से शशिकांत भाई कर्मो ना पची शू लखी से क्षय साथ संबंध राखवा वालो भाव। तो आपने चार घाती कर्म पकड़ो पाछा तो उपशम के थतो हतो एक कयो मोहनीय। हवे बात कोनी आवी बटुक भाई क्षय नी बात। हवे क्षय नी फाइल खोलो बागड़ा जी क्षय नी फाइल तो पकड़ जो चार कर्म माथी कोनो कोनो क्षय थाय ज्ञानावरण नो थाय के ना थाय थाय ज्ञानावरण नो पण क्षय थाय दर्शनावरण नो पण क्षय थाय मोहनीय नो पण शुं थाय क्षय अने अंतराय नो पण क्षय। केम के अरहंत भगवान चारे कर्मों शुं कर्यो छे क्षय। क्षय कोने कहेवामां बराबर समझी लो क्षय एटले सत्तामां पण ना होय सत्तानी अंदर पण ना होय। केम के पेला उपशममां तो शुं दबायेलुं हतुं એટલે સત્તામાં પડ્યું હતું પણ દબાયેલું હતું પાછું સત્તામાં તો શું થાય પાછું ઉદયમાં આવે પણ અહીંયા ક્ષયમાં તો ઉદયમાં પણ નથી અને સત્તામાં પણ પડ્યું નથી। ફરીથી ઉપશમ અને ક્ષય વચ્ચેનું અંતર સમજી લો। ઉપશમમાં શું છે ઉદયમાં નથી પણ ક્યાં છે સત્તામાં છે। ઉદયમાં નથી પણ સત્તામાં છે અને ક્ષયમાં ક્ષયમાં ઉદયમાં પણ નથી અને સત્તામાં પણ નથી। બસ મૂળમાંથી ઉખાડી નાખ્યું છે મૂળમાંથી ઉખાડી નાખ્યું છે ખ્યાલ આવે છે કે નહીં। એટલે ઉદયમાં તો છે નહીં બરાબર છે એ તો ઉપશમમાંય નથી પણ ઉપશમમાં શું છે દબાયેલું છે પાછું ઉદયમાં આવે। ક્ષયમાં એવું છે કે વર્તમાનમાં ઉદયમાં નથી અને ભાવિમાં ટેન્શનનું પણ કોઈ કારણ નથી કેમ કે એનો શું કરી નાખ્યો છે ક્ષય ક્ષય કરી નાખ્યો છે પછી ઉદયમાં આવવાનો પ્રશ્ન ક્યાં છે છે જ નહીં તો ઉદયમાં ક્યાંથી આવશે સમજાય છે। હવે જો સમજો અરહંત ભગવાને જ્ઞાનાવરણનો શું કરી નાખ્યો છે ક્ષય તો ક્ષય કર્યો તો આ બાજુ શું પ્રગટ થયું એમને કેવલ જ્ઞાન। હવે ક્ષય કર્યો છે તો હવે પેલો જ્ઞાનાવરણનો ક્ષય કર્યો તો ઉદયમાં આવે નહીં આવે ક્ષય કરી નાખ્યો એ જે કેવલ જ્ઞાન પ્રગટ થયું કેટલો ટાઈમ રહેશે અનંતકાળ સુધી રહેશે। દર્શનાવરણનો પણ શું કર્યો છે એમને ક્ષય તો આ બાજુ અનંત દર્શન પ્રગટ થઈ ગયું। મોહનીયનો ક્ષય તો અનંત સુખ પ્રગટ થયું। અંતરાયનો ક્ષય તો આ બાજુ અનંત વીર્ય પ્રગટ થયો। એ ક્ષય કર્યો એ કર્યો આ પ્રવચન સારમાં લખ્યું છે એ સિદ્ધ દશા પ્રગટ થઈ એ વ્યય વિનાનો ઉત્પાદ છે। સિદ્ધ દશા વ્યય વિનાનો ઉત્પાદ પ્રફુલભાઈ વ્યય વિનાનો ઉત્પાદ માને એ સિદ્ધ દશાનો જે ઉત્પાદ થયો ને એનો હવે ક્યારે વ્યય થવા વાળો નથી આ વ્યય વિનાનો ઉત્પાદ। અને બીજી રીતે ઉત્પાદ વિનાનો વ્યય ઉત્પાદ વિનાનો વ્યય માને જે સંસાર દશાનો વ્યય થયો ને એનો હવે ક્યારે પણ ઉત્પાદ થવા વાળો નથી એવી પંચમ ગતિ છે ભાઈયા। સ્વામીજી એના માટે દ્રષ્ટાંત આપતા હતા જે પેલો ચણો હોય ને ચણો કાચો ચણો હોય એ સ્વાદમાં કેવો લાગે તુરો લાગે અને શેકવામાં આવે તો ચણો કેવો લાગે મીઠો લાગે પણ વાવવામાં આવે તો ઉગે નહીં વાવવામાં આવે તો ઉગે નહીં। એવી રીતે મિથ્યા દ્રષ્ટિ રાગી દ્વેષી છે ને એ રાગ દ્વેષનો તુરો સ્વાદ લે છે અને આત્માનો અનુભવ થાય ને જેમ ચણા મીઠા લાગે એમ કે અનુભવ થઈને સિદ્ધ દશા પ્રાપ્ત થઈ ગઈ ને તે સિદ્ધ દશા પ્રાપ્ત થઈ જેમ પેલો ચણો વાવવામાં ઉગે નહીં એમ સિદ્ધ દશા પ્રગટ થયા પછી સંસારમાં એ જીવને અવતાર લેવા પડતા નથી ભાઈયા સમજાય છે હરીશભાઈ। હા હા જુઓ ક્ષયવાળી વાત થઈને કર્મોના ક્ષય સાથે સંબંધ રાખવા વાળો આત્માનો જે પછી શું લખ્યું અત્યંત શુદ્ધ ભાવ। હવે ખ્યાલ અત્યંત શા માટે લખ્યું શા માટે અત્યંત લખ્યું પેલામાં શુદ્ધ લખ્યું હતું અને એમાં અત્યંત એટલા માટે લખ્યું કે પેલામાં શુદ્ધ તો લખ્યું પણ દબાયેલું હતું અને અહીંયા એવો શુદ્ધ છે કે ભવિષ્યમાં પણ ક્યારે મલિનતા થવા વાળી નથી એટલા માટે બેનો ડિફરન્સ બતાવવા માટે ખુલાસો કર્યો કે જે અત્યંત શુદ્ધ ભાવ છે એને કયો ભાવ કહેવામાં આવે છે ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે। હવે તમને ખ્યાલ આવવો જોઈએ સિદ્ધ ભગવાનને છે ને એ ક્ષાયિક ભાવ હોય સિદ્ધ ભગવાનને કેવા ભાવ હોય ક્ષાયિક ભાવ જોયો, કેમ કે એમને આઠેય કર્મનો શું કરી નાખ્યો છે, ક્ષય, એટલે ક્ષાયિક ભાવ જોવામાં આવે. ચાલશે આપણે ધીમે ધીમે, પણ આ વચ્ચે વચ્ચે તમને થોડુંક ભાવ આવે છે એડ કરતો જવું ને. હા જુઓ, કર્મોનામ ક્ષય સાથે સંબંધ રાખવા વાળો આત્માનો જે અત્યંત શુદ્ધ ભાવ તેને ક્ષાયિક ભાવ કહે છે. હવે આગળ વાત, ક્ષાયોપશમિક ભાવ કોને કહે છે? તો શું છે? કર્મોના ક્ષયોપશમ સાથે સંબંધ રાખવા વાળો આત્માનો જે ભાવ તેને ક્ષાયોપશમિક ભાવ કહે છે. આ ક્ષયોપશમને થોડુંક સમજીશું આપણે. એ સૂત્રમાં એના માટે મિશ્ર શબ્દ આવ્યો હતો ને, પાછળ કાઢો જરા સૂત્ર, જરા દ્વિતીય અધ્યાયનું છે. ઔપશમિક ક્ષાયિક ભાવ મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમ ઔદયિક પારિણામિક ચ. તો એમાં ઔપશમિક ક્ષાયિકો ભાવો પછી શું છે? મિશ્રશ્ચ, મિશ્રશ્ચ છે ને, મિશ્રશ્ચ એટલે ક્ષય ઉપશમ, ભેગો શબ્દ છે ને, ક્ષયોપશમ. તો ક્ષય ઉપશમ, તો જુઓ હવે કર્મોના ક્ષયોપશમ સાથે. હવે આ ક્ષયોપશમને કર્ણાનયોગની શૈલીની પણ વ્યાખ્યા છે એની, પણ આપણે એક દ્રષ્ટાંતથી એના ભાવને સમજીએ જરાક, તો થોડું એકદમ સરળ થઈ જશે. ક્ષયોપશમ પછી નીચે તરત જ છે પ્રશ્ન છે, ઔદયિક ભાવ, કર્મોના ઉદય સાથે સંબંધ રાખવા વાળો ભાવ, એ ઔદયિક ભાવ બરાબર છે. હવે એને સમજો જરા, તમને ખ્યાલ આવશે વધારે. કે આ સામે બારણું છે, એના બે દરવાજા છે. સામે બારણું છે, એના દરવાજા કેટલા છે? બે દરવાજા છે, બરાબર. બે દરવાજા છે તો એમાંથી બંને દરવાજાને આમ ખોલ્યા છે મેં, બંને દરવાજાને શું કર્યા છે? ખોલ્યા છે. પણ એ ખોલ્યા છે, દરવાજાને તોડ્યા નથી. શું કર્યા છે? દરવાજાને ખોલ્યા છે. ખોલ્યા છે એટલે પાછા બંધ કરવા હોય તો બંધ, પ્રવચન શરૂ થયું એટલે ખોલ્યા, અને પ્રવચન પૂરું થાય પછી શું થઈ જાય? બંધ. એટલે બંને દરવાજા ખોલ્યા છે, દરવાજા ખોલ્યા છે પણ તોડ્યા નથી, એનું નામ સમજો ઉપશમ. શું સમજો? એને ઉપશમ. કેમ કે પાછા શું થઈ જાય છે? જેમ પેલા કર્મ શું હતા? દબાયા. પાછા શું થઈ ગયા? દેમાં. એમ આ બારણા દબાયેલા હતા, એ પાછા શું થઈ ગયા? બંધ થઈ ગયા. એને ઉપશમની વ્યાખ્યામાં સમજી લો. પછી આવ્યો ક્ષય. ક્ષય કોને કહેવામાં આવે? કે બારણા બંધ નહીં પણ બારણાને શું કર્યા? તોડી નાખ્યા. તોડી નાખ, એ શું થઈ ગયો? એમ કર્મને શું કર્યા? તોડી નાખ્યા. એટલે બારણા તોડી જ નાખ્યા તો પછી બંધ થવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. એમ કર્મને શું કરી નાખ્યા? ભવ બંધન તડતડ તૂટ પડે, તોડી નાખ્યા. તો કહે છે કે તોડી જ નાખ્યા, ક્ષય કર્યો તો હવે ઉદયમાં આવવાનો પ્રશ્ન છે નહીં. તો એ શેમાં ગયું? ક્ષય. હવે પછી નંબર કોનો આવ્યો? ક્ષયોપશમ. હવે ક્ષયોપશમના જરા સમજો કે બે બારણા છે ને, એમાંથી એક બારણું બંધ કર્યું છે અને બીજું બારણું ખુલ્લું રાખ્યું છે, એક બંધ ને એક ખુલ્લું. તો જેટલું બારણું બંધ છે ને, જેટલું બંધ છે એના પાછળનું આપણે જોઈ શકતા નથી. તો એટલો તો થયો ઉદય. એટલો શું થયો બટુકભાઈ? ઉદય, કે એ સંબંધનું આપણને પાછળનું જ્ઞાન થઈ શકતું નથી. અને જેટલું ખુલ્લું છે ને, એટલે સંબંધનું આપણને જ્ઞાન થાય છે. ખ્યાલ આવ્યો? એવી જે મિશ્ર દશા છે, ઉદય પણ હોય, ઉદય પણ હોય, કર્મનો ઉદય પણ હોય અને કર્મનું આવરણ થોડું હટેલું પણ હોય, બે વાત મિક્સ થઈ. ફરીથી સમજાવો, જ્ઞાનાવરણને ખાલી તમે પકડો, જ્ઞાનાવરણ. તો જ્ઞાન ઉપર જેટલું આવરણ છે, તો જેટલું આવરણ છે એટલું તો આપણને જ્ઞાન થતું જોવામાં આવતું નથી, અને જેટલું આવરણ હટેલું છે એટલું આપણને જ્ઞાન જોવામાં આવે છે. તો એવી મિશ્ર દશા થઈ ગઈ. મિશ્ર એટલા માટે મિશ્રને શું કહેવામાં આવે છે? અહીંયા શાસ્ત્રની ભાષામાં શું શબ્દ છે? અહીંયા ગાડી ક્ષયોપશમ, ક્ષયોપશમ, બરાબર છે. તો આંશિક ખુલ્લું હોય અને આંશિક ખુલ્લું ના હોય, એવી જે જ્ઞાન દર્શન વગેરેની દશા છે એને ક્ષયોપશમ કહેવામાં આવે. હજુ આપણે એને વિસ્તારથી ખોલીશું, આ તો આપણે શરૂઆત છે, બરાબર છે, સમજતા જશે એને બિલકુલ ઘણું સ્પષ્ટ થઈ જશે. આપણું જ્ઞાન છે ને, આપણું જ્ઞાન એ ક્ષયોપશમી જ્ઞાન કહેવાય. રતિભાઈ, કયું જ્ઞાન કહેવાય? ક્ષયોપશમ જ્ઞાન કહેવાય. ભગવાનનું જ્ઞાન ક્ષયોપશમ ના કહેવાય, ભગવાનનું જ્ઞાન ક્ષાયિક જ્ઞાન કહેવાય. કયું જ્ઞાન કહેવાય? જો તમને કહું, જેમ આપણે પેલા અપ્રતિબુદ્ધના ત્રણ નામ જોયા ને, અપ્રતિબુદ્ધ કહો, અજ્ઞાની કહો, મિથ્યા દ્રષ્ટિ કહો, જોયા હતા ને, એવી રીતે પ્રતિબુદ્ધ કહો, જ્ઞાની કહો, સમયદ્રષ્ટિ કહો, ત્રણ નામ જોયા હતા. એવી રીતે પંચમ ભાવના કયા કયા નામ કહ્યા હતા? પંચમ ભાવ કહો, પારિણામિક ભાવ કહો, કે ગુરુદેવ શું કહેતા હતા એના માટે? ભગવાન આત્મા કહો, બરાબર છે. ભગવાન આત્મા પંચમ ભાવના નામ છે, બરાબર છે. તો એવી રીતે હવે અહીંયા સમજો કે આ જે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય જે કહ્યા ને, એ અનંત જ્ઞાનનું બીજું નામ કેવલ જ્ઞાન છે. અનંત જ્ઞાન કહો કે એને શું કહો? કેવલ જ્ઞાન કહો. અને ત્રીજું નામ છે ક્ષાયિક જ્ઞાન. શું કહ્યું? આગળ આવવા વાળી છે ચર્ચા. તો અનંત જ્ઞાન કહો અથવા કેવલ જ્ઞાન કહો અથવા ક્ષાયિક જ્ઞાન કહો, વાત જ એક જ છે. મારે એટલા માટે સમજાવવું પડે છે અત્યારે કે ભગવાનને જે જ્ઞાન પ્રગટ થયું છે એ ક્ષાયિક જ્ઞાન છે, ક્ષાયિક જ્ઞાન. અને આપણને જે જ્ઞાન છે, જ્ઞાન તો આપણને પણ ખુલ્લું છે, જ્ઞાન ભગવાનને પણ ખુલ્લું છે. આ માઇકમાં જ્ઞાન છે, એમાં જ્ઞાન નથી. કીડા મકોડાને જ્ઞાન છે કે નહીં? કે છે. નિગોદિયા જીવને પણ જ્ઞાન ખુલ્લું છે કે નહીં? થોડું તો થોડું ખુલ્લું છે ને. તો જ્ઞાન છદમસ્ત જીવને, છદમસ્ત એટલે શું? પહેલાં ગુણસ્થાનથી શરૂ કરીને, એ તમને કાલે થોડું ગુણસ્થાનની શૈલીમાં પણ સમજાવીશ. કાલે તમને પહેલાં ગુણસ્થાનથી શરૂ કરીને બારમા ગુણસ્થાન સુધીના જીવોને છદમસ્ત કહેવામાં આવે છે, એમને સર્વજ્ઞ નહીં કહેવામાં આવે. પહેલાંથી કયા ગુણસ્થાન સુધી? બારમા સુધી છદમસ્ત. બધા આવી ગયા ને પહેલાંથી બારમા સુધીમાં. તો એ બધા જીવોને ક્ષાયિક જ્ઞાન હોતું નથી. એટલે કયું જ્ઞાન નથી હોતું? બીજું નામ ક્ષાયિક જ્ઞાન એટલે કેવલ જ્ઞાન, એટલે અનંત જ્ઞાન, બરાબર છે. કયા કયા કયાથી કયા ગુણસ્થાનવાળા? પહેલાંથી બારમા ગુણસ્થાનવાળા જીવોને ક્ષાયિક જ્ઞાન હોતું નથી. તો જ્ઞાન હોય છે કે નહીં? જ્ઞાન હોય છે. તો પછી કયું? તો હવે કહે છે, કયું જ્ઞાન હોય છે? ક્ષાયોપશમી જ્ઞાન. એટલે શું? કે જેટલું અત્યારે આપણને જ્ઞાન ખુલ્લું છે ને, મને તમારા સંબંધનું જ્ઞાન છે, તમને મારા સંબંધનું જ્ઞાન છે, મને મારા ઓફિસ સંબંધનું જ્ઞાન છે, તમને તમારા ધંધા સંબંધનું જ્ઞાન છે, આ સમયસાની ગાથાઓનું જ્ઞાન છે, અત્યારે આપણને પાંચ ભાવોનું જ્ઞાન થઈ રહ્યું છે, માતા બહેનોને રસોઈ કેવી રીતે આમાં શું શું નાખવું એનું જ્ઞાન છે, તો એ બધું જ્ઞાન આપણને ખુલ્લું છે. તો એ બધું જ્ઞાનને કયું જ્ઞાન કહેવામાં આવે છે? ક્ષાયોપશમિક જ્ઞાન કહેવામાં આવે છે. અને બધું જ્ઞાન નથી, તો જેટલું જ્ઞાન નથી ને, જેટલું જ્ઞાન નથી એટલું જ્ઞાનની ઉપર શું લાગેલું છે? આવરણ. કર્મની તરફથી કહો તો જેટલું આવરણ છે તો એને ઔદયિક ભાવમાં ગયું, નીચેવાળા ઔદયિક ભાવ. તો એટલો જ્ઞાનાવરણ કર્મનો ઉદય, મેં એટલા માટે બેસાય, જેટલો જ્ઞાનાવરણ કર્મનો, કેમ કે પરિભાષા છે ને, કર્મના ઉદય સાથે સંબંધ રાખવાવાળો ભાવ, ઉદય સાથે. તો જેટલો ઉદય, તો પેલું એક બારણું બંધ કહ્યું ને, તો એક બારણું બંધ છે એટલો ઉદય, અને જેટલું ખુલ્લું છે એટલો ક્ષયોપશમ. બંધ છે એટલો ઉદય, અને ખુલ્લું છે એટલો શું છે? તો જેમ જેટલું આપણને જાણવામાં નથી આવતું એટલો કર્મોનો શું છે? ઉદય. અને જેટલું જાણવામાં આવે છે એટલું જ્ઞાન આપણું શું છે? ખુલ્લું. તો જેટલું જ્ઞાન ખુલ્લું છે એ જ્ઞાનને કયું જ્ઞાન કહેવામાં આવે છે? ક્ષયોપશમી જ્ઞાન કહેવામાં આવે. અઘરું છે કે સરળ છે? ક્યાં અઘરું છે, સરળ છે કે નહીં? ક્ષયોપશમ જ્ઞાન છે. કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધી? એકથી બા, એમાં બધા આવી ગયા. સમ્ય દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ છે, મુનિરાજ, કુંદકુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય, એ બધા છઠ્ઠા સાતમામાં હતા. કેવલ જ્ઞાન નહોતું. તો ત્યાં સુધી બધાને કેવું જ્ઞાન છે? ક્ષયોપશમ જ્ઞાન જોવામાં આવે છે, બરાબર છે. હજુ આગળ જરાક, ક્ષયોપશમિક ભાવ કોને કહે છે? જો કર્મોના ક્ષયોપશમ સાથે સંબંધ રાખવા વાળો आत्मानो जे भाव तेने क्षायोपशमिक भाव कहे से। बराबर, હજુ એને પછી મોહનીય કર્મમાં ખોલીશું આપણે, આ તો જ્ઞાનાવરણ દર્શનાવરણ સમજે ને, ચારેય કર્મમાં સ્પષ્ટતા કરીને સમજાવીશું જો કાલના વ્યાખ્યાનમાં। પછી ઔદયિક ભાવ કોને કહે છે, તો કર્મોના શું આવી પછી ઉદય સાથે સંબંધ રાખવાવાળો આત્માનો જે વિકારી ભાવ, જો પેલામાં શુદ્ધ લખ્યો, પછી બીજામાં અત્યંત શુદ્ધ, ત્રીજામાં ખાલી ભાવ લખ્યો, એની ચર્ચા પણ કાલે ખોલીશું આપણે, કેમ ત્યાં બે ના લખ્યા, શુદ્ધે ના લખ્યું, અશુદ્ધે ના લખ્યું, એટલે વિકારીએ ના લખ્યો, અત્યંત એવું કાંઈ ખાલી ભાવ લખ્યો, શા માટે એવું કર્યું ત્યાં, એની ચર્ચા આપણે કાલે કરીશું। હજુ કર્મોના ઉદય સાથે સંબંધ રાખવાવાળો આત્માનો જે વિકારી ભાવ તેને ઔદયિક ભાવ કહેવામાં આવે છે। જો સિદ્ધ ભગવાન છે ને, સિદ્ધ ભગવાનની કે કર્મ હોય છે, એવું સમજતા જો, સિદ્ધ ભગવાનની કે કર્મ હોય છે, સિદ્ધ ભગવાને કેટલા કર્મનો નાશ કર્યો છે, આઠે કર્મ, તો કર્મના ઉદય સાથે સંબંધ રાખવાવાળો ઔદયિક ભાવ, તો એમને કર્મનો ઉદય છે નહીં, તો એની સાથે સંબંધ રાખવાવાળો ભાવ નથી, તો સિદ્ધ ભગવાનને ઔદયિક ભાવ હોય કે ના હોય, જવાબ મળી ગયો ને, સિદ્ધ ભગવાનને ઔદયિક ભાવ હોય નહીં, અને આઠે કર્મોનો નાશ કર્યો છે તો એમને ક્ષાયિક ભાવ હોય કે ના હોય, ક્ષાયિક ભાવ હોય, ઔદયિક ભાવ ના હોય, ક્ષયોપશમ ભાવ ના હોય, એ તો કયાથી કયા ગુણસ્થાન સુધી, એક થી બાર, એટલે સિદ્ધ ભગવાનને જો હવે સિદ્ધ ભગવાનને ક્ષાયિક હોય, પછી ક્ષાયોપશમિક ના હોય, ઔદયિક ના હોય, આ ઔપશમિક વાળી વાત પછી સમજીશું આપણે, અને બીજો કયો રહી ગયો, પારિણામિક, એની વાત આપણે કાલના વ્યાખ્યાનમાં ખુલીને ચર્ચા, એટલે એક એક ગુણસ્થાનમાં તમને ખ્યાલ પણ આવે, સિદ્ધ ભગવાનનું સ્મરણ કરો, અનંત ભગવાનનું સ્મરણ કરો, પોતાની સ્વરૂપનો વિચાર કરે, પોતાનામાં શું કમજોરી છે, મારે શું બનવાનું છે, ખ્યાલ તો આવવું જોઈએ ને, એ પ્રકારે છે વિશેષ।